நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய்
ஸ்வயம்பூ એટલે ஸ்வயம்பூ ஆத்மா સર્વજ્ઞ સ્વભાવી છે એને પર્યાયમાં સ્વયંભૂ ભૂતાથી સર્વજ્ઞપણું પ્રગટ કર્યું. એ સ્વયંભૂ બે પ્રકાર આવ્યો છે, જ્ઞાનાવરણી દર્શાવરણી અંતરાય મૂળનો નાશ કરીને અથવા ઉત્પત્તિ અપેક્ષાએ પોતાનો જે સ્વભાવ છે શુદ્ધ ચૈતન્ય એને શક્તિમાંથી વ્યક્ત પ્રગટ કર્યો પોતે પોતાને પરની અપેક્ષા વિના, પરના સહારા વિના, પરની અપેક્ષા વિના, પરના આશ્રય વિના જે આત્મા સર્વજ્ઞ સ્વરૂપી છે તેનો આશ્રય લઈને જેણે સર્વજ્ઞ પ્રભુ સર્વજ્ઞપણું પ્રગટ કર્યું એ સર્વજ્ઞ ભગવાનને જે શુદ્ધાત્મ સ્વભાવ ઉત્પન્ન થયો, જે શુદ્ધ સ્વભાવ શક્તિમાં સ્વભાવરૂપ તો હતો, એ સ્વભાવની સન્મુખ થઈને સ્વયં પોતે જે પરમાત્મા દશા સર્વજ્ઞ દશા પ્રગટ થઈ તે કદી નાશ પામતો નથી, ઉત્પન્ન થયો તે નાશ પામતો નથી. સમજાય છે કાંઈ? અને એક સમયની પર્યાય છે, પછી બીજે સમય તેનો નાશ થાય, પણ એ પર્યાય છે એવી ને એવી સાદી અંત રહેશે. સર્વજ્ઞપણું પ્રગટ થયું તે ઉત્પન્ન થયું તે નાશ નહીં પામે હવે. અને તેથી તેમને વિનાશ વિનાનો ઉત્પાદ છે. ઉત્પાદ થયો તે વિનાશ વિનાનો ઉત્પાદ છે, હવે એ વિનાશ પામશે નહીં. આમ એક સમય સમયમાં વિનાશ પામે માટે તે અનિત છે, પણ એ પર્યાય એવી ને એવી સદા રહેશે. એ અપેક્ષાએ ઉત્પન્ન થયો તેનો નાશ થશે નહીં. અને અનાદિ અવિદ્યાજનિત અનાદિ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વિભાવ પરિણામ વિકારી દશા એકવાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઉપસતા નથી. અશુદ્ધતા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી તેનો વ્યય થયો એ હવે ઉત્પન્ન નહીં થાય. ઉત્પન્ન થયો એ નાશ નહીં પામે, નાશ થયો તે હવે ઉત્પન્ન નહીં થાય. સમજાય છે કાંઈ? આવું સ્વરૂપ છે, એ સ્વરૂપ જેને દ્રષ્ટિમાં બેસે સર્વજ્ઞ સ્વભાવ ભગવાનને થયો છે એને દ્રષ્ટિમાં ક્યારે બેસે કે સર્વજ્ઞની પ્રતીતિ કરવા જાય છે ત્યાં સર્વજ્ઞ સ્વભાવ મારો છે એમ પ્રતીતિ થાય, એમ ત્યારે એને સર્વજ્ઞને માન્યા અને જાણ્યા કહેવાય. હા 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 એ અવિદ્યાજનિક વિભાવ પરિણામ એકવાર સર્વથા નાશ પામ્યા, સર્વથા નાશ પામ્યા નહીં. પછી ફરીને પૂછતા નથી. તેથી તેમને ઉત્પાદ વિનાનો વિનાશ છે, ઉત્પાદ વિનાનો વિનાશ છે. જે વિનાશ થયો હવે એને ઉત્પાદ નહીં થાય. સમજાવું કઈ? કાલ તો આપણેથી વધારે મેળવ્યું હતું કાલ ને, 38મી ગાથા ને 92મી ગાથા, 38મી સમય સાધને 92મી પ્રવચન સાધને. જેણે આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પૂર્ણ આનંદ છે એવી જેને અંતરમાં સ્વસન્મુખ થઈને સમ્યક દર્શન થયું, એ 38 અને 92માં એમ કે છે કે થયું એ થયું, હવે એ નાશ નહીં પામે. અહીં સર્વજ્ઞપણું સ્વભાવ જે હતો તેની સન્મુખ થઈને પર્યાયની દાયકાતમાં એક સમયની પર્યાય સ્વતંત્ર છે તે કરતા થઈને સર્વજ્ઞ સ્વભાવને અંદર વળ્યો. એક સમયની જે પર્યાય જ્ઞાનની છે એનો સ્વભાવ સ્વરૂપને જાણવાનો જાણવાનો સ્વભાવ છે. 17 ગાથા. હવે એ પર્યાય જે છે એ જ્યારે સ્વતંત્રપણે કરતા થઈને સ્વસ્વભાવ સર્વજ્ઞ તરફ વળે છે, એ કરતા થઈને વળે છે. એ પર્યાયમાં ષટકારકનું પરિણમન છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં ષટકારકનું પર્યાય કરતા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે. પર્યાય પોતા માટે કરી છે, પોતાથી થઈ છે, પોતાને આધારે થઈ છે. એવી પર્યાય સર્વજ્ઞ થવાની વર્તમાન પર્યાય પર્યાય ભલે સર્વજ્ઞ ન હો પણ એ પર્યાયમાં સ્વતંત્રપણે ષટકારકના પરિણમન થવાની તાકાત છે. તેથી એ પર્યાયને જ્યારે કરતા થઈને દ્રવ સ્વભાવ તરફ ઢાળી જન્મય જેની વાત છે, કેમ કે એ સમયની પર્યાય જ્ઞાનની ભલે અલ્પજ્ઞ હો પણ એ અલ્પજ્ઞમાં સર્વજ્ઞ સ્વભાવી જાણે છે, એ જ્ઞાન જાણે છે. પણ એ જાણે છે છતાં નથી જાણતો કેમ કે પર્યાયમાં સ્વતંત્ર થઈને કરતા પર્યાય કરતા પોતાના પર્યાયની કરતા એ સ્વતંત્ર થઈને દ્રવ તરફ ઢળી નથી માટે જાણતો છતાં તે જાણતો નથી. શું કહ્યું? એક સમયની જ્ઞાનની પર્યાય એનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એવો પર્યાયનો સ્વભાવ સ્વને જાણે દ્રવ્યને જાણે છે પણ છતાં એ પર્યાય સ્વતંત્ર થઈને કરતા થઈને સર્વજ્ઞ સ્વભાવ તરફ ઢળી નથી તેથી તે જાણવાનો સ્વભાવ જાણતો છતાં તે જાણતો નથી. કીધું સમજાણું કઈ? એની વાત છે ભાઈ, વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. એ જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એનો સ્વભાવ સ્વતંત્રપણે જાણવાનો સ્વભાવ છે. આ વાત આવી ગયેલી છે ને એટલે પછી સાંભળવાની કઈ બહુ જરૂર નહીં કેટલાકને, એટલે ધ્યાન કેટલાક નથી રાખતા, ખ્યાલ છે, સમજાણું કાંઈ? હા છે, એક સમયની જ્ઞાનની પર્યાય થાય તો અલ્પ છે, પેલા આવી ગયું છે એટલે હવે બહુ સાંભળીને શું કામ છે આમ? એને સાંભળ્યું નથી. એક સમયની પર્યાય જ્ઞાનની એનો સ્વપર પ્રકાશ સ્વભાવ હોવાથી સોને જાણે છે, પણ છતાં એ જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને તે સર્વજ્ઞ સ્વભાવ તરફ વળી નથી, માટે તે જાણવાનો સ્વભાવ હોવા છતાં તે જાણતો નથી. પણ તે એક સમયની પર્યાયને દ્રવ્યનો આશ્રય લે છે માટે પરાધીન એમ નહીં. વ્યથમ સીધો ખરું 11મી. પણ એ પર્યાય માં કરતા પણ સ્વતંત્ર છે, જેથી તે કરતા પર્યાય થઈને દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને દ્રવ્યનું જ્ઞાન જાણવામાં આવતું હતું, છતાં જાણતો નહોતો, એ જાણવામાં આવી ગયું. સમજાણું કાંઈ? આવી વાત છે ભાઈ, એ મારે એવું કોઈ છે. 11મું જ્ઞાન અનંતવાર કર્યું, પણ એ પર્યાયમાં જ્ઞાન પરનું છે, એ પરમાં જ્ઞાન પર જ્ઞેય નિમગ્ન છે, પર જ્ઞેય નિમગ્ન છે. શું કહ્યું પ્રભુ? કે જ્ઞાન છે ને ક્રૂડું ક્રૂડું શ્લોકો, અબજો શ્લોકો, આહા, એની જ્ઞાનની પર્યાયમાં જણાણા, પણ છતાં એ તો પરજ્ઞેય છે, એમાં સ્વજ્ઞેય ભગવાન આવ્યો નહીં. એથી એક એક આચાર્યમાં 18,000 પદ ને એક એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોકો, એ ડબલ સુગડાંગ ડબલ ઠાણાંગ ડબલ સમાંગ, એવું 11 અંક પણ એને કર્યું છે ભાઈ. પણ તે જ્ઞાનની પર્યાય છે, તે પરજ્ઞેયમાં નિમગ્ન છે, એ પર્યાયનો સ્વભાવ સ્વને જાણવાનો હોવા છતાં એ પર્યાયમાં 11અંકનું જ્ઞાન એ પરજ્ઞેય નિમગ્ન છે. હે એ પરજ્ઞેયમાં નિમગ્ન છે. એ પર્યાયનો જે સ્વભાવ દ્રવ્યને જાણવાનો છે, એ પર્યાય કરતા થઈને પરજ્ઞેયમાં નિમગ્ન છે તેને છોડીને, પર્યાય કરતા થઈને દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તે જાણવામાં હતો તેને જાણ્યો. આવો મારે
જાણવું મુખ્ય કે ઢળવું મુખ્ય?
અંદર ઢળ્યો કોક, જાણવું કોક, એ તો વર્યો કોઈ, પણ દ્રવ છે માટે વર્યો એમ નહીં, ફક્ત પર્યાય કરતા થઈને ઇદર ઢળે છે એ પોતે સ્વતંત્ર છે. જેની વાત છે ભાઈ, એને અનંતકાળ થયા એ પર્યાય પોતે સ્વતંત્ર કરતા કર્મ કરણ સંપ્રદાન થઈને આપણે કરતાનું વધારે વજન છે. એ પર્યાય જયારે જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે તેનું જ્ઞાન સમ્યક દર્શનમાં યથાર્થ થાય છે, અને ત્યારે તેણે સર્વજ્ઞને જાણ્યા એવા આત્મા હારી મેળવ્યું ત્યારે એને સર્વજ્ઞને જાણ્યા પરમને કહેવામાં આવે છે. આવું છે એ અહીં કે છે, તેમને ઉપરાધ વિનાનો વિનાશ છે. આ જેને સર્વજ્ઞ પર્યાય ઉત્પન્ન થઈ એ વિનાશ વિનાનો ઉત્પાદ છે, અને અવિદ્યાજન અજ્ઞ રાગ દ્વેષ આદિના જે નાશ થયો તે નાશ ઉત્પાદ વિનાનો નાશ છે. ઉત્પાદ વિનાશ વિનાનો છે, વિનાશ ઉત્પાદ વિનાનો છે. ભાઈ એ વાત બેવી. આ રીતે અહીં એમ કહ્યું કે સિદ્ધપણે તેઓ અવિનાશી છે, સિદ્ધપણે અવિનાશી છે એમ કહ્યું તમને પહેલું. સિદ્ધ દશા થઈ પરમાત્મ દશા થઈ તે અવિનાશી છે, એમ હોવા છતાં છે આમ અવિનાશી હોવા છતાં સિદ્ધપણે સિદ્ધની દશા ભગવાન પરમાત્મા નમો સિદ્ધાણ એ સિદ્ધની દશા જે પ્રગટ થઈ એ ઉત્પન્ન થઈ તેનો હવે વિનાશ નથી, અને પૂર્વની જે અલ્પજ્ઞાન દશા હતી આદિ અશુદ્ધતા હતી તેનો નાશ થયો હવે એનો ઉત્પાદ નથી. એ રીતે પર્યાયનું અવિનાશીપણું હોવા છતાં સિદ્ધની દશાનું આ રીતે અવિનાશીપણું હોવા છતાં તેઓ ઉત્પાદ વય ધ્રુવ સહિત છે. અરે રે એની એ દશા એની અવિનાશી છે છતાં એને ઉત્પાદ વય ધ્રુવ લાવવું પડે છે. કારણ કે શુદ્ધ પર્યાયની અપેક્ષા એ તેને ઉત્પાદ છે. શુદ્ધ પર્યાયની અપેક્ષા એ તેને ઉત્પાદ છે, અશુદ્ધ પર્યાયની અપેક્ષા એ તેને વ્યય છે. સિદ્ધને અને તે બિંદ્યના આધારભૂત આત્માપણાની અપેક્ષા ધ્રુવ છે. અરે એવી સિદ્ધની દશાનો પણ જે નિર્ણય કરે કે એની પર્યાય અવિનાશી હોવા છતાં ઉત્પાદ તો એને ધ્રુવ સહિત છે. ધ્રુવ અવિનાશી છે તેમાં ઉત્પાદ તો નથી, પણ અહીંયા અવિનાશી પર્યાય છે છતાં તેમાં ઉત્પાદન ધ્રુવ છે. સમજાણું કે અહીં તેમના આધારભૂત આત્માપણાની અપેક્ષા ધ્રુવ છે. એ 17 ગાથા થઈ. હવે ઉત્પાદ આદિ ત્રય ઉત્પાદ વયને ધ્રુવ સર્વદ્રવ્યોને સાધારણ હોવાથી સર્વદ્રવ્યોને ઉત્પત્તિ વ્યયને ધ્રુવ દરેક દ્રવ્યનું સાધારણ સ્વરૂપ હોવાથી શુદ્ધ આત્માને પણ અવશ્યંભાવી છે.
શું કીધું? ઉત્તાદ્વય ધ્રુવયુક્ત મુસાફર છે ને, તત્તા સુખમાં દરેક દ્રવ સમય સમય જે પર્યાય ઉત્પન્ન થવાની તે ઉત્પન્ન થાય છે, પૂર્વની પર્યાયથી વ્યય થાય છે અને બેના આધારભૂત ધ્રુવ કાયમ રહે છે. આવો દરેક પદાર્થનો સ્વભાવ હોવાથી શિવ ભગવાનને પણ એ અવશ્યંભાવી ઉત્પાદવય ધ્રુવ લાગુ પડે. સમજાનું કાંઈ એ વ્યક્ત કરે છે એને 17મી 18માં પ્રગટ કરે છે. ઉપાદો વિનાશો વિજય સવસ જઠ જાતસ પજા એણ દુકેણ વિઠો ખરુ હોદી સભો. ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુ માત્ર ને, વળી કોઈ પર્યાયથી દરેક પદાર્થ છે સદભૂત કરે. ધ્રુવને પર્યાય કીધી એમ, ત્રણ ત્રણ થયા ને પર્યાય નો વિષય થયો. ટીકા જેની વાત છે ભાઈ, આ તો પ્રવચન સાર છે. સમય સાર જેમ સૂક્ષ્મ છે એમ પ્રવચન સાર જ્ઞાન પ્રધાન પણ સૂક્ષ્મ છે. પ્રવચન સાર છે ને, પ્રવચન દિવ્ય ધ્વનિ, પ્રવચન દિવ્ય ધ્વનિ, પ્રદિવ્ય વચન ધ્વનિ. ભગવાનની વાણી જે દિવ્ય ધ્વનિ, તેમાંથી આ નીકળેલો આ પ્રવચન સાર છે. જેમ ઉત્તમ સુવર્ણને ઉત્તમ સુવર્ણ બાજુબંધ રૂપ પર્યાયથી ઉત્પત્તિ, બાજુબંધ પર્યાય દાગીનું જોવામાં આવે છે, પૂર્વવસ્થા રૂપે વર્તા વીંટી વગેરે પર્યાયથી વિનાશ જોવામાં આવે છે. એ સોનાની પૂર્વવસ્થા વીંટી હતી, એ વીંટીનો વ્યય થઈ અને બાજુબંધ કડવું આદિ ઉત્પન્ન થાય છે. વિનાશ પણ જોવા આવે છે અને પીળાશ વગેરે પર્યાયથી તો બંનેમાં બાજુબંધમાં એટલે કડામાં અને વીંટીમાં બેમાં ઉત્પત્તિ વિનાશ નહીં પામતું હોવાથી ધ્રુવપણું જોવામાં આવે છે. દ્રષ્ટાંત આપ્યો લોકોને, લોકોને સમજાય કે સોનું છે એ કડાની પર્યાય પણ ઉપજે છે કડું કડું, અને વીંટીની પર્યાય પેલી હતી તેનો વ્યય થાય છે, અને બેને આધારભૂત પીવા ચીકાસવાનું તત્વ છે તો ધ્રુવ છે. તેમ આ દ્રષ્ટાંતની પેઠે સર્વદ્રવ્યોને દરેક પરમાણુ દરેક આત્મા નિગુદનો આત્મા હો કે સીધનો આત્મા હો, એક પરમાણુ છૂટો હો કે ખંડમાં પરમાણુ હો, પણ દરેક દ્રવ્યને કોઈ પર્યાયથી ઉત્પાદ તે સમયની પર્યાય ઉત્પન્નનો કાળ છે તેથી તે ઉત્પાદ. સર્વદ્રવ્યોને તે સમય તે પર્યાય નિરીક્ષણ છે કાળ માટે ઉત્પન્ન થાય છે. એનો કાળ છે ને કીધું ને કાળ. દ્રવ્યોને કોઈ પર્યાયથી કાળ એ ઉત્પન્ન થાય તે સમય જેનો ઉત્પાદ થવાનો છે તે વખતે તે ઉત્પાદ થાય છે. કોઈ પર્યાયથી વિનાશ થાય છે, પૂર્વની પર્યાયનો એને તે કાળે વિનાશનો સ્વભાવ છે માટે વિનાશ થાય છે.
અને કોઈ પર્યાયથી પાછી ભાષા દેખો, પર્યાયથી ધ્રુવ છે, ત્રણ લીધા ખરા ને, છે તો દ્રવથી ધ્રુવ પણ બે અંશ લીધા, ત્રીજો અંશ એટલે પર્યાય એમ લીધું. સદભૂત ટકતો તકતો ધ્રુવ, આવી વાતો છે. કોઈ ભેદથી ધ્રુવ રૂપ છે, ઉત્પાદ ભેદરૂપ છે, વ્યય ભેદરૂપ છે, તેમ ધ્રુવ પણ ત્રણ અંશની અપેક્ષાએ ભેદરૂપ પર્યાય છે. એ ત્રણ પર્યાય ના એનો વિષય છે. સ્વામી ગાથમ આવે છે ભગવતન સાર વિનય અધિકાર, એ ઉત્પાદ ભાઈ ધ્રુવ ત્રણ પર્યાય ના એનો વિષય છે. હા, સમજાણું કાંઈ. પછી 101 ગાથામાં તો એમ આવે છે કે જે પર્યાય ઉત્પન્ન થઈ દરેક દ્રવ્યમાં તે ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી, તે ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, જે વ્યય થયો તેને ઉત્પાદની અપેક્ષા નથી, વ્યય થયો તેને ધ્રુવની અપેક્ષા નથી, ધ્રુવ છે તેને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી. ચંદ્રભાઈ કાયમ છે ત્યાં એકો એક ગાથા. આવું મહત્વ છે, સત છે તેને કોઈ હેતુ ન હોય, સત ઉત્પાદ પણ સત છે, વ્યય પણ સત છે, ધ્રુવ પણ સત છે, ઉત્પાદ હોય ધ્રુવયુક્ત પણ સત, એ સત છે અંશ, એને પણ હેતુ ની અહેતુ છે, વ્યય પણ સત છે, સસલાના શિંગડા જેમ નથી, વ્યય પણ એક સત છે. તેથી વ્યય થઈને દ્રવ્યમાં જાય છે, અસ્થિ પણ હતું વ્યય પણ. અંદરમાં જાય છે ને, તું એ જાય કે મોય જાય, એ વ્યય વ્યય થયો એનો અર્થ જ થયો કે દ્રવ્યમાં ગયું, પણ તું એ ગયું ને કે મતું એ ગયું એમ, તેથી તેને સત કીધું છે. તું એ ગયું માટે વર્તમાનમાં વ્યય ન છે, પણ એ ગયું છે અંદરમાં, તે પરિણામ ભાવ થઈ ગયું. હા, જેની વાત છે સમજાણું કઈ. ચાહે તો રાગ નો ઉત્પાદ હો અને બીજે સમય તો વ્યય થાવ, પણ એ ગયું ક્યાં? એ રાગ રાગ અંદરમાં રાગ ગયો નથી, પણ તેની જેટલી લાયકાત હતી તેટલી યોગ્યતા અંદર ગઈ છે. જેની વાત હું બાપુ પૂછું, એ દ્રવ્યમાં જાય છે, એ ફરી વ્યય થઈને ઉત્પાદ થાય છે એમ નહીં, એ વ્યય જે થયો તે ઉત્પાદ થાય છે ભાવાંતર એમ નહીં. ના ના એમ નહીં, નવી પર્યાય બીજી થાય છે, એ વ્યય થઈ એ પર્યાય ભાવાંતર થાય, એ પ્રશ્ન થઈ ગયો ઘણો. એટલે આવ્યા થા દક્ષિણી, હે હા, એ તો ઘણી ચર્ચા થઈ. ભાવાંતર જે વહી થયું એ પર્યાય ઉત્પન્ન થઈ એમ નથી. શું કીધું? એ જે વસ્તુમાં પર્યાય હતી તે વ્યય થઈ, એટલે વ્યય થઈને પછી એ પર્યાય પણ ઉપજી, એ વ્યય થઈને એમ ઉપજી છે એમ ભાવાંતર નથી. મોટી ચર્ચા થઈ હતી, ફેર આવ્યો હતો એક દક્ષિણમાં. એમ નથી ભાઈ, વ્યય થઈને દ્રવ્યમાં જાય છે, પાણીનું તરંગ જે ઉઠવું એ ઉત્પાદ થયો, પણ એ તરંગ ગયું ને બીજું તરંગ થયું એ ગયું ક્યાં? પાણીમાં ગયું છે. હા હા હા, નવું રૂપે એ પડ્યું નથી. એ તો ભાઈ જે નાખ્યો છો એટલે ફૂટસન જે નાખ્યો છો છે ને, શું કહેવાય, હે ઘણી ચર્ચા નહીં, એક ગ્રંથમાં અર્થ ગયો છે, એક ગ્રંથમાં અવધારી ફેર થઈ. એ પર્યાય પોતે પર્યાય ભાવાંતર થઈને ઉત્પન્ન થઈ છે એમ નથી, એ પર્યાય સતપણે ઉત્પન્ન થઈ છે એમ કેવી વસ્તુમાં હતી તેથી આવી, અને અસતપણે ઉત્પન્ન થઈ છે એટલે પહેલી નહોતી ને થઈ, અસત બે પ્રકાર છે. પ્રવતન સાર ભાઈ સત ઉત્પાદન અસત ઉત્પાદન, હા 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 હા, શૈલી તે શૈલી કોઈ ગજબ શૈલી છે. જે પર્યાય ઉત્પન્ન થઈ એ સત તરીકે હતી તે થઈ, એ દ્રવ તરીકે હતી અંદર શક્તિ રૂપે તે થઈ એમ કહેવાનું, અને અસત ઉત્પાદ એટલે પૂર્વે એ પર્યાય પૂર્વે નહોતી માટે થઈ માટે અસત ઉત્પાદ. હા હા, કોણ નવરા હવે આવો નવરા છે એને ને એને અસત ઉત્પાદ એમ નહીં, એ અપેક્ષાથી એ પૂર્વે નહોતી માટે થઈ તે અસત ઉત્પાદ, એની એ પર્યાય હતી અંદર માટે થઈ સદ ઉત્પાદ. હા હા હા, આવો ઉપદેશ હવે માણસને ક્યાં ઉડ્યું, તો એમ સેવા કરો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, સુધારો, ભાષાને સુધારે કરે અને ઇનામ આપો, આવું સમજાય તો ખરું, અજ્ઞાન છે તો બધું અજ્ઞાન સમજાય. હા હા હા, જેની વાત છે ભગવાન. હા હા, છે અહી શું કીધું, પર્યાય થી વિનાશ અને કોઈ પર્યાય થી ધ્રુવ એમ આ તો કેમ છે, કોઈ પર્યાય થી ધ્રુવ, દ્રવ્ય થી ધ્રુવ એમ નહી, બે અંશ છે એવો ત્રીજો અંશ ગણીને, ત્રણ ત્રણપણાને ગણીને પર્યાયને એનો વિષય સિદ્ધ કર્યો છે. સમજાણું કાંઈ, અરે સંસ્કૃતમાં છે એમ, હો કઈ ગાથા છે, 18 છે ને અંદર સંસ્કૃતમાં છે, 17માં જો સંસ્કૃત એમાં છે, સંસ્કૃત છે જયસનાચરનું. પર્યાર્થી નહીં ઉત્પાદ ધરૂતરી સંભવતી 17મી ગાથા પૂરી થતા છે એમાં જયસનાચર નહીં હોય. હા હા હા, 17મી ગાથાભાઈ છે જૈસા નાચ ચલો શબ્દ. પર્યાય થી નહીં ઉત્પાદ ભાઈ ધ્રુવ ત્રયમ સે સંભવતી, દ્રવ્યાર્થી નહીં તિકાળી દ્રવ છે તેમ સંભવ, પણ ત્રણ પ્રકારના ભેદ પડ્યાની અપેક્ષા એ પર્યાથી ના ત્રણ સંભવે છે. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું નથી. વિતરાગ માર્ગ બહુ અત્યારે ફેરફાર થઈ ગયો. સવારમાં તો એમ આવ્યું હતું પોતાની એક સમયની પર્યાય પોતાની ઉપજાવે, બીજાની ન ઉપજાવે, બીજાની પર્યાયને ઉપજાવે ને પોતાની પર્યાય ઉપજાવે, દો ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ છે. આ ભાષાની પર્યાયને પણ ઉપજાવે અને રાગને, રાગ એ પર્યાયને અનુકૂળ નિમિત્ત છે. હા હા, અને રાગને એ પર્યાય થાય છે ભાષાની તે અનુરૂપ છે, નિમિત્તે અનુકૂળ છે, ઉત્પન્ન થાય છે તે અનુરૂપ છે, છતાં તે પર્યાયનો તે બીજો પર્યાય કરતા એમ નથી. ઘડાની પર્યાય ને કુંભારની પર્યાય અનુકૂળ છે, અને કુંભારની પર્યાય ને ઘડો તે અનુરૂપ છે, કારણ કે એને જે વિકલ્પ છે તે રૂપે સામે અંદર પણ મેં છે એને આમાને કારણે. આવી વાત છે, કુળમાં આવે છે ને અનુરૂપ, કુળની ગાથામાં આવે છે ભાઈ અનુકૂળ અનુરૂપ. વાહ વાત ભારી ભાઈ, માણસ ને નવરાશ મળે માથે બેંકે જે કે અહીંયા કે જય નારાયણ જય નારાયણ હાલી જાય એમને થઈ. ભાઈ મારે કઈ જુદી જાતનો છે ભાઈ, દરેક પર્યાય તે તે કાળે ઉત્પન્ન થવાનો કાળ તે થાય છે એક સિદ્ધ, અને તે તે પર્યાય ષટકારક થી ઉત્પન્ન થાય છે તે સિદ્ધ, અને તે તે પર્યાય તે કાળે જ ઉત્પન્ન થાય આગી પાછી નહીં. દાખલો આપ્યો છે ને 99માં હારનો, જ્યાં છે મોતી ત્યાં જ મોતી, આડું આગે પાછે હોય નહીં. આવો જ વાત, એમ દ્રવ્યમાં જે સમય જે પર્યાય ઉત્પન્ન થવાની તે જ ઉત્પન્ન ષટકારકના પરિણામથી થાય છે, એ દ્રવ્યથી થઈ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. હવાનું કયું થયું ભાઈ, જેમ વસ્તુ છે તેમ તેનું જ્ઞાન દ્વારા બથવું જોઈએ, આગું પાછું કઈ વિપરીત થાય તે વિના જ્ઞાન થશે. સચિભાઈ અત્યારે અટવા સભા મોટી ભરે 10,000 માણસ 500 પ્રચાર, આમ કરો આમ કરો આમ કરો 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 કરે મિથ્યા દ્રષ્ટિ છે, ફલાનું કરો આનું કરો આનું કરો, ગરીબોને આમ આપો, ભાષા જેને હોય ને હિન્દી ભાષા શીખવો. અરે પ્રભુ બહુ આકરું કામ ભાઈ, વિતરાગ માર્ગ. તે બધી વાત કીધી ને, આમાં સમસ 18 ની છે ને, બીજું પદ છે ને, ઉત્પાદ વિનાશો વિજયી સમસ 18 સર્વ પદાર્થની ઉત્પત્તિ માટે માટે આ ત્રણ બોર્ડ છે છે. ભજાયણ કેળવી અઠો ખલું હોય સમ સદભુ, દરેક પદાર્થને માટે આ 18 પદાર્થની જે કઈ સ્થિતિ છે જગતની, એમાં દરેક સમયે ઉત્પાદ હોય ધ્રુવ સ્વતંત્ર થાય છે. બીજાને લઈને તો નહીં, પણ એનો ઉત્પાદ એના ધ્રુવને લઈને નહીં. આ વાત એ ત્રણ ને ત્રણ પૂતા ત્રણ પણું તે પૂતપૂતાના કારણે ત્રણ પણું છે. શબ્દ છે ને 18 દરેક પદાર્થ એક પરમાણુ પણ આ ભાષાની પર્યાય થાય છે, તે કાળે પરમાણુની ભાષાની પર્યાય ઉત્પત્તિનો કાળ છે, નિજ ક્ષણ છે. 102 ગાથા સમજાય છે કાંઈ, ભાષાના રજકણો છે તેમાં શબ્દો વર્ગણા, એની ભાષાની પર્યાય થાય છે, એ પર્યાય તે કાળે પરમાણુમાં તે નિજ ક્ષણથી માટે ત્યાં ભાષાની પર્યાય નિજ એનો કાળ છે. આત્મા વિકલ્પ કરે કે હું બોલું માટે એક પર્યાય થઈ છે એમ નથી. આવી વાત છે બાપા, પ્રભુનો માર્ગ વચનામૃત વિતરાગના પરમ શાંત રસભો, ઔષધ જેવ રોગના પણ કાયર ને પ્રતિકૂળ. હિજડાને જેમ વીર્ય નથી તો પુત્ર નો થાય, એમ કાયર જે અજ્ઞાની છે તેનું વીર્યમાં આત્મધર્મ ન થાય ને. રાગ નો કરતા થાય છે તે અજ્ઞાની છે. અવારમાં આવ્યું હતું ને, છતાં તે રાગ નો કરતા હોવા છતાં તે જ સમય તે જ પ્રકારનું એટલું જ કર્મબંધન થાય. જે દયાનો ભાવ જે પ્રમાણે મંદ હોય તો તે પરસાતા એ બંધાય, તીવ્ર દયાનો હોય તો તે બંધાય, છતાં તે કર્મની પર્યાયનો આ રાગ કરતા નથી. અરે પ્રભુ, એનો ઉત્પાદનો રહીને ધ્રુવ એનો એનામાં છે. આવું છે ભાઈ, છે. આથી એમ કહ્યું કે શુદ્ધ આત્માને પણ હું સિદ્ધાંત કર્યો સુવર્ણનો, સુવર્ણ દ્રષ્ટાંત, પછી બધા પદાર્થમાં આમ થયું તે હવે સિદ્ધને પણ એમ છે. ત્રણ વાર સિદ્ધ કરી. શુદ્ધ આત્માને પણ છે ને, પણ એટલે બોલા બે કીધા હતા ખરા ને, સોનામાં કળાની ઉત્પત્તિ, વીટીનો વ્યય અને સોના પણ આનું પીવાશ પણ ધ્રુવ, એમ દરેક પદાર્થમાં ઉત્પાદનો ઉત્પાદનો ઉત્પાદ પૂર્વની વ્યય અને એનો ધ્રુવ, એ ત્રણ પર્યાય. તેમ જયારે બધા પદાર્થનું આવું સ્વરૂપ છે તો સિદ્ધનું પણ એવું સ્વરૂપ છે એમ સિદ્ધ કર્મ છે. સિદ્ધ અવિનાશી કીધા છતાં એ તો એ પર્યાય થઈ તે એ પર્યાય નાશ નહીં થાય, કઈ રીતે વિકાર ઉત્પન્ન થઈને, પણ એ પર્યાય તો નાશ થાય છે ને, એમ નવી પર્યાય બીજા સમય થાય છે. નિયમસારમાં આવે છે ને ભાઈ, જીવાદી બહી તચમ હે, એમ એ કેવળ જ્ઞાની પર્યાય પણ નાશવાન છે માટે એ છે. એ કઈ અપેક્ષા એ એક સમય રહે છે એ અપેક્ષા એ, અને અહીં એને અવિનાશી શું કીધું કે એવી ને એવી પર્યાય કાયમ રહેશે, એમાં હવે વિકારને ઉત્પત્તિ નહીં થાય એ માટે પર્યાયને અવિનાશી કીધી છે. આવું છે, અને સાધારણ માણસતામાં પકડવું કઠણ પડે, એ કરતા હોય પણ એમ કરો આમ કરો આમ કરો આમ કરો, દેશની સેવા કરો, સાધર્મીઓને મદદ કરો, સાધર્મીની સેવા કરો, સમજાય તો ખરું, અજ્ઞાન છે તો હું કરું. એ તો મિથ્યાત્ની પરપણા છે. એને સાંભળનારા હા પાડે, સાચી વાત છે તમારી, એ મિથ્યા દટી છે. એ નરુભાઈ શું થાય, શુદ્ધ આત્માને પણ એમ કે ભલે સોનામાં તમે દ્રષ્ટાંત દીધો એમાં હો અને બીજા બધા પદાર્થમાં પણ આવો હો, પણ શુદ્ધ આત્માને સિદ્ધ ભગવાન પરમાનંદને પૂર્ણ પ્રાપ્ત થયા અને તમે તેને અવિનાશી પર્યાય કીધી, શુદ્ધ આત્માએ પણ માટી પણ દીધું છે. ભાઈ આ તો ભગવાન કથા છે બાપુ, આ કોઈ વાર્તા કથા નથી. અને ત્રણ લોકનો નાથ પરમાત્માએ આ કહ્યું છે. એના વિરહ પીડ્યા અત્યારે પંચમ કાળમાં, અને આ વાત રહી ગઈ એને સમજવા માટે માનવા માટે ઘણો પ્રયત્ન થશે. અહીં તો કહે કે હું પરની દયા પાડી શકું છું, એ મિથ્યા દ્રષ્ટિ છે. પરની દયાની પર્યાય એનાથી થાય એને કે હું એને દયા પાડું, જીવ તો એને હું રાખું. એની પર્યાય જીવવાની ટકવાની એને કારણે ઉત્પન્ન થઈને જીવે છે. એને આ કે હું એને જીવાડી દઉં, મિથ્યા દ્રષ્ટિ છે. આખું કામ બહુ સુજભાઈ, દુનિયાની હારે રહેવું ને દુનિયાથી જુદી માનતા. હા હા, કોઈની હારે રહ્યો જ નથી, એ તો પોતે પોતામાં જ રહ્યો છે. નદીથી ઉત્પાદ હોય ધ્રુવ પણ બસ થાય. હા હા હા, એ શુદ્ધ આત્માને પણ ઉત્પાદ હોય ધ્રુવરૂપ અસ્તિત્વ એટલે હયાતી. ત્રણનું હયાતી પણ કે જે દ્રવ્યનું લક્ષણ છે, ઉત્પાદ ભાઈ ધ્રુવી ઉત્તમ સત તત્વાર સૂત્ર. હા હા, શુદ્ધ આત્માને પણ આથી એમ કહ્યું કે સુવર્ણનું દ્રષ્ટાંત દઈને ઉત્પાદ ભાઈ ધ્રુવ સિદ્ધ કર્યા, દરેક પદાર્થમાં ઉત્પાદ ભાઈને સિદ્ધ ધ્રુવ સિદ્ધ કર્યા, આથી શુદ્ધ આત્માને પણ ઉત્પાદ ભાઈ ધ્રુવરૂપ અસ્તિત્વ હોવા પણ કે જે દ્રવ્યનું લક્ષણ છે તે અવશ્યંભાવી તેને પણ છે. સિદ્ધ ભગવાનને પણ ઉત્પાદ ભાઈને ધ્રુવ દ્રવ્યનું લક્ષણ છે તો ત્યાં પણ તે છે. કેવળ જ્ઞાનની પર્યાય એક સમય થઈ છે, એ બીજે સમયે બીજી થશે, એવી થશે પણ બીજી થશે, અને પૂર્વની પર્યાયનો વ્યય થશે અને ધ્રુવ રહેશે. આવું ઉત્પાદ ધ્રુવ તો સિદ્ધમાં પણ છે. આવી વાર્તા, આવો ઉપદેશ લો. સત સ્વરૂપ આવું છે ભાઈ, સતનું સતપણું ઉત્પાદ ભાઈને ધ્રુવથી તેનું સતપણું છે. એ પરને લઈને ઉત્પાદ થાય એમ નહીં, તેમ ઉત્પાદનો આઘો પાછો કાળ હોય ત્યાં ઉત્પાદન થાય એમ એ નહીં. આ જે સમય જે દ્રવ્યનો ઉત્પાદ છે એ નિશ્ચયથી તે સમય તે થવાનો તે છે, તે નિશ્ચય છે. અને તે સમય પૂર્વની વયનો અવસ્થાનો વ્યય તે નિશ્ચય છે, અને તેનો આધારભૂત ધ્રુવ પણ તે વખતે નિશ્ચય છે. એ ત્રણનું અસ્તિત્વ પણ છે એમ કીધું ને. હા હા, ત્રણનું સતપણું છે, ત્રણનું હોવાપણું છે, એ પોતપોતાને કારણે હોવાપણું છે. આ કોઈ પર્યાય થયું કે જે દ્રવ્યનું લક્ષણ છે એ તો વસ્તુનું લક્ષણ છે. એ વસ્તુને લક્ષ કરવું હોય તેનું લક્ષણ આ છે. પરમાણુ ને આત્મા, આ હોઠ હલે છે તેનો પર્યાય ઉત્પાદ છે, અને પૂર્વની પર્યાયનો વ્યય છે. આમ હતું આમ થાય એ પૂર્વની પર્યાયનો વ્યય છે, અને વસ્તુ ધ્રુવ પણ કાયમ છે. એ પર્યાયથી નહીં, ત્રણ તેમાં વર્તે છે. એ આત્માને લઈને નહીં. હા હા હા, આત્મામાં ઈચ્છા આવી કે બોનું માટી તે થાય છે એમ નહીં. સમજાણું કઈ? અત્યારે તો દુનિયા રાજી કેમ થાય એવી વ્યાખ્યા આપે તો દુનિયા ભેગી થાય. 5-10 હજાર રૂપિયા એકબીજાનું આમ કરો, એકબીજાની મદદ કરો, સાધર્મીઓ છે, સેવા કરો, આહાર ન હોય તો આહાર આપો, પાણી ન હોય પાણી આપો, કપડા ન હોય કપડા આપો, રહેવાના સ્થાન ન હોય તો સ્થાન બનાવી દો ગરીબોને માટે. હવે કેવું સારું લાગે લોકોને, ઉશિયાળા છે ને એવી વાતો કરે એટલે. પણ એ બધો મિથ્યાત ભાવ છે.
એમાં તો પરોપકાર નો લોભ થઈ જાય.
હે?
પરોપકાર નો લોભ થઈ જાય.
પરોપકાર કરી શકે છે કોણ? પરોપકાર તો પોતે પર પ્રધાન આત્મા, એનો ઉપકાર પર એમ નહી. ભગવાન આત્મા પર ઉત્કૃષ્ટ વસ્તુ છે, તેનો ઉપકાર ઉત્પાદથી કરે, નિર્મૂળ કરીએ એ ઉપકાર છે. હસીભાઈ આવી વાતો બધા કરકતે સાંભળાયું નથી. અરે રે, જગત ક્યાં ક્યાં પડ્યું છે? અરે રે, 84 અવતારમાં ભાઈ કોઈ ત્યાં શરણ નથી. અજ્ઞાન ને સિવાય છે મિથ્યાત ને કંટ્રોલિયાનું તરણું ક્યાં જઈને પડશે? એ મિથ્યા શ્રદ્ધાના ફળમાં, જેની શ્રદ્ધાના અનંત ભવનો ગર્વ છે. એને ક્યાં જઈને અજાણે ક્ષેત્રે અજાણે કાળે અવતરશે? એની એને ખબર નથી. ત્યાં સત આવું છે એવું જેને અંદર બેસે, એને પરની અપેક્ષાથી મારો ઉત્પાદ થાય છૂટી જાય. ઉત્પાદ તો મારો થાય છે તેમ હું બીજાને પણ ઉત્પાદ કરી શકું, એ વાત છૂટી જાય. અને એ ઉત્પાદ સ્વતંત્ર છે, દ્રવ્યની પણ અપેક્ષા જેને નથી, એવું પરાધીન પણ પર્યાયમાંથી છૂટી જાય. આવું છે નવરંગભાઈ, પાણી ગળવાનું ક્યાંય રહી ગયું હોય તો. નવરંગભાઈ નો પ્રશ્ન હતો 35 કેટલા વખ્યા? 30 થયા નહી ભાઈના નાના ભાઈ મકાન. ન સમજાય ત્યાં બધી વાર એ વાત એવી છે એમાં શું એમાં કઈ. ભાવાર્થ દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ સત, દ્રવ્યનું લક્ષણ સત હોવાપણું, દ્રવ્યનું લક્ષણ હોવાપણું અને અસ્તિત્વ તે ઉત્પાદરૂપ છે, એ હોવાવાળું તત્વ તે ઉત્પાદરૂપે છે. માટે કોઈ પર્યાયથી ઉત્પાદ આમાંથી એમ કાઢે કે ગમે તે પર્યાય થાય, આ જ પર્યાય થાય એવું કઈ નિયમ કોઈ પર્યાયથી નો અર્થ. તે કોઈ એટલે તે સમયની પર્યાયથી ઉત્પાદ. કોઈ પણ પર્યાય નો અર્થ તે સમયની જે પર્યાય છે તે કોઈ પણ પર્યાય રહીને દૂરની અપેક્ષા. વર્ણિની હારી એ સાંધો હતો ને, વર્ણિની હારી પર્યાય ગમે તે કોઈ થાય, એક આ પછી આ જ થાય એમ નહી. મોટો વાંધો હતો 13 22 ત્યાં મોટી ચર્ચા હતી. હતા તમે ત્યાં? નતા. રામજીભાઈ અમીરભાઈ હતા, બધા ફૂલચંદજી ને કેલવાચંદજી બધા હતા. 13 આત્મામાં 62 ગાથા મૂકીને વાત કરી હતી ત્યાં. જે વિકાર થાય છે મિથ્યાતનો રાગદ્વેષનો, એ પોતે ષટકારકના પરિણમનથી તે થાય છે, તેને દ્રવ્યની અપેક્ષા નથી, એને કર્મની અપેક્ષા તો નથી, પર કારકની અપેક્ષા નથી છે ને એમાં, પણ તેને દ્રવ્યગુણની અપેક્ષા નથી. એટલું બધું ત્યાં નહોતું કહ્યું, કારણ કે ભડકે હજી ફરતી ન થાય ત્યાં ભડકે. ભાઈ જેની વાત છે બાપુ, પણ સત્ય એની વસ્તુની સ્થિતિ સત્યની કોઈ અડોકી છે? અહીં કે છે દ્રવ્યનું રક્ષણ હોવાપણું, એ હોવાપણું ઉત્પાદન ધ્રુવરૂપ છે. માટે કોઈ પર્યાય એટલે કે કોઈ પર્યાય એટલે બધી પર્યાયમાં જે ઘણી છે એમાંથી જે પર્યાય થવાની તે પર્યાયથી ઉત્પન્ન થાય. કોઈ પર્યાયથી વિનાશ, કોઈ એટલે તે પર્યાય જે સમયનો વિનાશ થવાનો તે પર્યાયથી વિનાશ, અને કોઈ પર્યાય એટલે ભેદથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય છે. ખરેખર તો જીવ રાગ કરે અજ્ઞાની રાગનો કરતા થઈને, તે વખતે કર્મ બંધાય. એ ક્રમબદ્ધમાં એ પરમાણુમાં એ રીતે પર્યાય થવાનો એનો સ્વકાવ છે. એમાં ક્રમબદ્ધ છે કે નહીં? આવી વાત છે ભાઈ. પરમાણુઓમાં પણ તે વખતે જેમ કે દયાનો ભાવ થયો અને એનો કરતા થયો અજ્ઞાની, એને ત્યાં સાતાવેદન્યના પરમાણુઓ પરણમે છે, તે વખતે તે જ પર્યાયપણે પરણવાનો તે પરમાણુનો કાળ હતો ક્રમબદ્ધમાં. આને રાગ થયો ને એને અનુકૂળ હતું, માટે તેને સાતાના પર્યાયપણે પરણવું પડ્યું એમ નથી. હા 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 હા, સમજાય છે? આવી વાત હોય આમ કેમ કે છ કારણે જ્ઞાનાવરણી બંધાય? એ પંડિતજી શું? હા, એ પ્રદોષારી છ બોલતી નાના વર્ણિ બંધાય. અહીં કે છે સદુષ્મ કરતા અજ્ઞાની થાય, અને તે વખતે નાના વર્ણિ બંધાય એ પર્યાયનો એ કરતા નથી. તે વખતે તે પરમાણુમાં જ્ઞાના વર્ણિની પર્યાય થવાનો એનો ઉત્પાદનો ક્રમબદ્ધમાં એ કાળ હતો. ગજબ વાતો છે ભાઈ. છે અહી પ્રશ્ન ઉદ્સંભવે છે. હા હા, કે દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? એક ધ્રુવથી જ કેવું જોઈએ? શું કહ્યું? એ હોવાપણું તમે કહો છો ને ત્રણથી હોવાપણું કહ્યું. હોવાપણું તો એક ધ્રુવથી હોવાપણું હોવું જોઈએ. સમજાવું કાણે? દ્રવ્યનું હોવાપણું ઉત્પાદ ત્રણથી કહ્યું, એક ધ્રુવથી જ કેવું જોઈએ? હોવાપણું છે કાયમ રહે એની અપેક્ષા કેવું જોઈએ? ઉત્પાદભાઈ ને થાય એને તમે હોવાપણામાં રાખી દીધું. પ્રશ્ન સમજાય છે? કારણ કે ધ્રુવ રહે તે સદા હયાત રહી શકે. આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે, એ વિશેષ આવશે.